પ્રકરણ નંબર 122, ગાથા નંબર 16. જાણ દ્રવ્ય એ છ રહ્યા, ત્રિભુવન જેથી ભરેલ, આદિ અંત રહિત એ જ્ઞાની ગણે કહેલ. જે છ દ્રવ્યો વડે આ ત્રણેય લોક ભરેલા છે તે દ્રવ્યોને તું જાણ. જ્ઞાનીઓએ તે દ્રવ્યોને આદિ તથા અંત રહિત કહ્યા છે. આ લોક છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે, અનાદિ નિધન છે, તથા તેનો કોઈ કર્તા એટલે બનાવનાર પણ નથી, તેમજ કોઈ નાશ કરનાર પણ નથી. સ્વાભાવિકથી આ પ્રમાણે છે, સ્વભાવથી આ પ્રમાણે છે. જોકે છ દ્રવ્યોની પ્રધાને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધાત્માનું ભૂતિરૂપ વિતરાગ સમ્યકત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધ સહજાત્મ છે તે ઉપાધેય છે. આ છ દ્રવ્યની વાત કરી છે. નીચે લખ્યું છે છ દ્રવ્યનો જીવ, ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. એની મેળે જ બધું ઓટોમેટિક ચાલે છે. એમાં કોઈ બનાવનાર નથી, કોઈ મિટાવનાર પણ નથી. અને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધાત્માનું ભૂતિરૂપ વિતરાક સમ્યકત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધ સહજાત્મ છે તે ઉપાધિ છે. આટલું અત્યારે ખ્યાલ છે.
છ દ્રવ્યોને નામ કહે છે એ શિષ્ય. છ દ્રવ્યોમાં એક જીવ સચેતન દ્રવ્ય છે એમ તું જાણ, અને બાકીના ભૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ આ પાંચ દ્રવ્યો અચેતન છે. તે જીવ દ્રવ્યથી ભિન્ન તથા પોતપોતાના લક્ષણથી પરસ્પર જુદા છે. કાળ સિવાય પાંચ દ્રવ્યો અસ્થિકાય કહેવાય છે. સરાગ તથા વિતરાગના ભેદથી સંવેગ તો બે પ્રકારે છે. પ્રથમ સંવેગ અનુકંપા અને આસ્તિકાય લક્ષણવાળું સરાગ સંવ્યક્તો છે, તેને વ્યવહાર સંવ્યક્તો કહે છે. છ દ્રવ્યની યથા શ્રદ્ધાથી વ્યવહાર સંવ્યક્તો થાય છે. વિતરાગ ચારિત્રની સાથે રહેવાવાળું નિજ શુદ્ધ આત્મનુભૂતિ લક્ષણવાળું વિતરાગ સંવ્યક્તો છે, તે નિશ્ચય સંવ્યક્તો કહેવાય છે. શિષ્ય અહીં પ્રશ્ન કરે છે કે પોતાના શુદ્ધ આત્મા જ ઉપાદય છે એવી રૂચિવાળું નિશ્ચય સંવ્યક્તો આપે અનેક વાર પ્રતિપાદન કર્યું છે, અને અત્યારે આપ એમ કહો છો કે વિતરાગ ચારિત્ર સહિત નિશ્ચય સંવેગતો હોય છે, તો પૂર્વાપર વિરોધ કેમ ન ગણાય? પ્રશ્ન વિશે સ્પષ્ટ કરે છે. નિજ શુદ્ધ સહજાત્મ જ ઉપાદય છે એવી રૂચિરૂપ નિશ્ચય સંવેગતો દર્શન તો ગૃહસ્થાશ્રમમાં શ્રી તીર્થંકર પરમદેવ, ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી અને રામ પાંડવ આદિ મહાપુરુષોને હોય છે, પણ ત્યાં વિતરાગ ચારિત્ર હોતું નથી. જો તેઓને વિતરાગ ચારિત્ર માનીએ તો ગૃહસ્થપણું બની શકે નહીં. આ પ્રકારના વિરોધનો કેમ ટાળવો તે આપે કહો. સદગુરુદેવ સમાધાન કરે છે કે તે મહાપુરુષોને નિજ શુદ્ધ સહજાત્મ જ ગ્રહણ યોગ્ય છે એવી ભાવનારૂપ નિશ્ચય સમ્યક્ત્વ દર્શન તો ગૃહસ્થાશ્રમમાં હોય છે, પણ ચારિત્ર મોહના ઉપાદયને લીધે સ્થિરતા નથી. જ્યાં સુધી તેઓ સંયમ ધારણ કરતા નથી ત્યાં સુધી અસંયમી કહેવાય છે. જ્યારે શુદ્ધ આત્માના અખંડ ભાવના રહેતી નથી ત્યારે તેઓ અરિયંત આદિની ભક્તિ કરે છે, સ્તવન કરે છે. ચારિત્ર અને ચરિત્ર તથા પુરો આદિ શાસ્ત્રો સાંભળે છે. વિષય કસાયરૂપ દૂર જ્ઞાનને રોકવા અર્થે તથા સંસારની સ્થિતિ અલ્પ કરવા તે પુરુષો આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ આદિ મહાપુરુષોને દાન આપે છે, પૂજે છે તથા અનેક પ્રકારની શુભ ક્રિયાઓ કરે છે. માટે શુભ રાગના સંબંધથી તે સરાગ સમ્યક્તોથી કહેવાય છે અને તેમને નિશ્ચય સમ્યક્તો પણ કહેવાય છે. કારણ કે વિતરાગ ચારિત્રની સાથે રહેવાવાળા નિશ્ચય સમ્યક્તોનું પરંપરા એ તે કારણ છે. વસ્તુતા એ ગૃહસ્થાશ્રમમાં જે સમ્યક્તો છે તે સરાગ સમ્યક્તો અથવા વ્યવહાર સમ્યક્તો છે એમ ભાવ અર્થ છે.
બરોબર છે,
બોલે સોળે સમજાવવાની બાકી છે. સુરેશભાઈ સોળ ભાઈ છે,
છ દ્રવ્ય વિશેની શું વાત કે છે? તમે શું
સમજ્યા?
છ દ્રવ્યોનો સમુચય જ્યાં છ છ દ્રવ્યો વિદ્યમાન છે, અસ્તિત્વમાં છે, છ સાથે છે, એવો જે ભાગ છે આકાશનો, એ ભાગને લોક કહેવામાં આવે છે. એટલે અનેક જગ્યાએ જે જગતનું સ્વરૂપ શું, વિશ્વનું સ્વરૂપ શું, બ્રહ્માંડનું સ્વરૂપ શું, લોકનું સ્વરૂપ શું, શબ્દો જુદા જુદા હોય, જૈન દર્શન તાત્વિક પરિભાષામાં વાત કરે છે કે લોક કોને કહેવાય, લોક કેવડો હોય, લોકનું પ્રમાણ શું વગેરે. બધાનો જવાબ એક જ, છ છ દ્રવ્યો જ્યાં સમુચયપણે એકી સાથે એક જ ક્ષેત્રે રહેલા છે, એવો અનંત આકાશનો જે ભાગ છે એ ભાગને લોક કહેવામાં આવે છે. અને આ છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે એટલે લોકનો કોઈ ભાગ છ દ્રવ્ય વિનાનો નથી. જે કહ્યું છે એક એક વાતને સમજવા પ્રયત્ન કરીએ એટલે આપણને જૈન દ્રષ્ટિએ તત્વ વિશ્વ બધું સમજાય, એનો કોઈ કરતા કે બનાવનાર પણ આ ધ્યાનમાં આવવું જોઈએ. એ સ્વયંભૂ છે, અનાદિ છે અને અંતરહિત છે. આ છ દ્રવ્યનો ક્યારેય અંત થતો નથી. છ છ દ્રવ્યની વાત છે, છ દ્રવ્યનો ક્યારેય અંત થતો નથી. એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા જ હોય. જે કાંઈ જોવામાં આવે છે એ અવસ્થાનો ભેદ જોવામાં આવે છે, પણ મૂળ દ્રવ્યનો નાશ થતો નથી. તો રૂપાંતર થાય છે, રૂપાંતર એટલે અવસ્થાની અંદર થતા ફેરફારો, એ થાય છે. પરંતુ દ્રવ્ય મૂળ રૂપ જે છે એનો નાશ કદી થતો નથી. એટલે આ નિધનનો અર્થ જે નાશ ન પામે તે આપણે કે ફરાણાભાઈ નિધન પામ્યા, નિધન એટલે નાશ થવું. તો એ છ છ દ્રવ્યમાં એક તો લોક છ દ્રવ્યનો છે, પરિપૂર્ણ છે, એટલે લોકમાં કોઈ અવકાશ એવો નથી કે જેમાં છ દ્રવ્યનો અભાવ હોય. આ છ દ્રવ્યનો કોઈ કરતા નથી, આ છ દ્રવ્યનો કોઈ નાશ કરનાર પણ નથી. એ સ્વભાવથી છે, આ છ દ્રવ્યની શ્રદ્ધાની વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે. છ છ દ્રવ્યની જેને શ્રદ્ધા છે, માત્ર આત્માની શ્રદ્ધા છે અને આની શ્રદ્ધા નથી, તો એ એકાંત છે. છ દ્રવ્ય સાથે છે, જ્યાં જીવ દ્રવ્ય છે ત્યાં અજીવ દ્રવ્યો છે કે નહીં પેલા એ નક્કી કરો. છે એનો સંયોગ થવો કે ન થવો, એકબીજામાં ભળવું કે ન ભળવું, એ અવસ્થાનો પ્રશ્ન છે, અસ્તિત્વનો નહીં. અસ્તિત્વ તો છે જ. જો કે છ દ્રવ્યની શ્રદ્ધાને વ્યવહારથી સમ્યક્ત્વ કહ્યું છે, તો પણ શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધાત્માનુભૂતિરૂપ વિતરાગ સમ્યક્ત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધ સહજાત્મા જ તે ઉપાધિ છે. હવે કહે છે કે આ છ દ્રવ્યની શ્રદ્ધા છે, પણ જીવને જે સમ્યક્ત્વ એટલે કે જીવને શ્રદ્ધા પોતાના અસ્તિત્વની હોવી જોઈએ. અત્યારે જગતના જીવોની તકલીફ શું છે એ અજ્ઞાન છે, તો એ બાકીના દ્રવ્યોને તો જાણે છે, એની શ્રદ્ધા તો એને છે. ઘરમાં પૈસા છે કે નહીં એમાં બાબતમાં શ્રદ્ધા નથી કે છે? વસ્ત્ર છે, મકાન છે, જીવ છે કે નહીં તો કે ખબર નહીં હો. એટલે અહીંયા કહ્યું છે કે એને, એટલે કહે છે જ્ઞાનીઓ કે નિશ્ચય સમ્યકત્વ, એટલે તું તને તો જાણ, તને જાણ્યા વિના તું બાકીનાને બધાને જાણે, બાકી બધું જાણે છે. આકાશ છે તો ઘા છે, પૂતગલ છે તો કે છે, ભોળો નથી મૂડ છે, એને સુગંધ દેખાય છે. તો પૂછો કે આ ફૂલ ને આ ફૂલ, કાગળના ફૂલ અને સાચા ગુલાબના, તો કે આ સુગંધવાળા છે, આ સુગંધ વિનાના છે. શાંત હવામાન હોય અને લેરખી વાળું હોય તો કે વાયુ છે અને નથી. એમ એને બાહ્ય દ્રવ્યનું અસ્તિત્વનું ભાન છે, પરંતુ ભાન કરનારનું ભાન નથી. એને એ સુગંધ પકડાણી, વાયુ પકડાયો, પ્રકાશ પકડાયો, આકાશ પકડાયું, એ પકડનાર કોણ? એને આ નિશ્ચય, એટલે એ કહે છે કે ભાઈ નિશ્ચયમાં તો એ છે કે આ બધાનું તું જે અસ્તિત્વ જાણે છે, એ તું છો તો જાણે છે, તું નથી તો કંઈ જણાતું નથી. જો તારું અસ્તિત્વ ન હોય, જો કે એવું બનવાનું જ નથી કેમ કે અનાદિ નિધન છે, તારું અસ્તિત્વ ન હોય એવું તો કોઈ દી બનવાનું નથી. અને જો ખરેખર એમ બને તો તને આ કોઈ વસ્તુની જાણકારી હોય નહીં, પણ બધી જ વસ્તુની જાણકારી છે. તું પરને જાણે છે, બધા પર દ્રવ્યોને જાણે છે, પર દ્રવ્યોની અવસ્થાઓને જાણે છે, પર દ્રવ્યોના લક્ષણને જાણે છે, પર દ્રવ્યોના ગુણને જાણે છે. એને ખબર છે કે સાકરમાં મીઠાશ છે, મીઠું છે એમાં ખારાશ છે, એ બધા ગુણ લક્ષણ બધું જાણે છે. સ્વ સિવાય પોતાના આત્માને એ જાણતો નથી. માટે નિશ્ચય કહેતા કે જેના થકી આ છે આખું, એ તને પોતાના સ્વરૂપનું ભાન હોવું, એ નિજ શુદ્ધ સહજાત્મા છે. આ સહજાત્મા જો શુદ્ધ છે તો વિશ્વના તમામ પદાર્થોને જાણે છે, અને અશુદ્ધ છે તો અપેક્ષા એ જાણે છે. જેટલું આંખેથી દેખાય એટલું દેખે, જેટલું કાનેથી સંભળાય એટલું સાંભળે, એ જાણે છે ખરો, પણ અંશે જાણે છે. એનું જ્ઞાન સર્વજ્ઞ નથી, પણ અલ્પજ્ઞ છે. નિગોદની અંદર પણ એને જ્ઞાન તો છે, પણ કેટલું છે? અલ્પ છે. તો આ જાણવાનો ગુણ એનો આત્માનો છે. એ જો શુદ્ધ સહજાત્મ સ્વરૂપ એની અવસ્થા છે, તો એ આ પાંચે પાંચ દ્રવ્યોને સંપૂર્ણપણે લોકના સર્વાંગપણે જાણે છે. પણ જો એ પોતાનું સહજાત્મ સ્વરૂપ શુદ્ધને બદલે મલિન છે, અશુદ્ધ છે, કંઈ ને કંઈ પરદ્રવ્યોથી જોડાયેલું છે, લેપાયેલું છે, અવરાયેલું છે, તો એનું જ્ઞાન અંશે છે. એક પૂર્ણ જ્ઞાન નથી, પણ અંશ જ્ઞાન છે. બરોબર છે? આ છ દ્રવ્યની શ્રદ્ધા એ વ્યવહાર સંકેત, એ જ નિશ્ચય સંકેતનો. આત્મા છે અને આ બધી વસ્તુની તને શ્રદ્ધા નથી, તો ત્યાં સુધી આત્માનું સ્વરૂપ પણ પૂરેપૂરું જાણવામાં આવતું. જે સર્વને જાણે છે આવું તો એનું જ્ઞાન ગુણ છે, પણ એ સર્વને જાણે છે ત્યારે સર્વ છે એને જાણ ત્યારે ખબર પડે કે આ જ્ઞાન ગુણની મહિમા છે. તો આ પ્રકારનું અહીંયા કહ્યું છે કે છ દ્રવ્યોની લોકનું સ્વરૂપ યથાર્થપણે જેમ છે તેમ જાણવું, તે સંકેતનો પ્રારંભ છે. આ લોક, એના દ્રવ્યો, લોક એટલે છ દ્રવ્યો, એ કોઈ બનાવનાર નથી અને એનો કોઈ નાશ કરનાર નથી એ પણ જાણવું, આ પણ શ્રદ્ધાનો એક ભાગ છે. જગત કોઈએ બનાવ્યું, જગતને કોઈ મિટાવી શકે નહીં. સ્વયં ઉત્પન્ન છે, પછી સ્વયં સંચાલિત છે. એનું ઉત્પન્ન તો કે કોઈએ ઉત્પન્ન કર્યું, કોઈ એનો નાશ કરી શકે નહીં, તો એની અવસ્થા કેમ થાય છે? સ્વયંભૂ છે જગત, સ્વયંભૂ છે, એનો કોઈ કરતા નથી અને એનો કોઈ નાશ કરનાર નથી. એની અવસ્થાઓ પદાર્થોની ચાલ્યા કરે છે, છે છ દ્રવ્યોની એ અવસ્થાઓ બદલાયા કરે છે. જગતનું સ્વરૂપ રૂપાંતર છે. બીજું, એક જગતનું સ્વરૂપ જ્યાં છે છ દ્રવ્યો વિદ્યમાન છે એને લોક કહેવાય, અને બીજો એનો ભાગ શું કે સતત એક સરખું નથી, પરિવર્તનશીલ છે. કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણધર્મ અનુસાર પરિણમન સતત કર્યા કરે છે. એમાં ખાસ કરીને બે દ્રવ્ય પરિણમન કરે છે, એક છે પુદ્ગલ અને બીજું છે ચેતન. ચેતનમાં ભાવ પરિવર્તન થાય છે, પુદ્ગળમાં ગુણ પરિવર્તન થાય છે. આ પુદ્ગલથી બદલાતું એટલે રૂપી જગત સનાતન હોવા છતાં સનાતન એક સરખું નથી, છે સનાતન, ઉત્પન્ન થયું નથી, કોઈ એનો નાશ કરતું નથી. છતાં જો ઉત્પન્ન થયું નથી અને નાશ નથી તો એવું ને એવું છે, સતત બદલાતું છે. જગતનું એક સ્વરૂપ જે જોવામાં આવ્યું છે એ સ્વરૂપ ફરી વાર જોવા, એટલે એને તત્વજ્ઞાનીઓ એ શબ્દ મૂક્યો કે તમે એક જ નદીમાં બે વાર સ્નાન કરી શકતા, અને નદી ક્યારથી વહે છે તો કે અનંતકાળથી, અનંતકાળથી વહેતી નદીમાં અનંત વાર આપણે સ્નાન કર્યું તો કે એને નદીમાં બે વાર થયું. જ્યારે એક વાર સ્નાન કર્યું ત્યારે જે પ્રવાહ હતો એ પ્રવાહ બીજી વાર સ્નાન કરો ત્યારે આવું ક્ષણભંગુર જગતનું રૂપ, આવું ક્ષણભંગુર. આ શ્રદ્ધા વ્યવહારની શું સમજવું છે એ તમે તો જાણો જ છો કે અસ્તિત્વ છે ને અવસ્થા બદલાયા કરે છે, અસ્તિત્વ છે અને અવસ્થા બદલાયા કરે છે, એને એ નિત્ય છે, અનિત્ય છે એ બદલાય, એને પર્યાય કહે છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. જેમ આત્મા એમ પુદ્ગલ દ્રવ્ય, અત્યારે એ શરીર રૂપે હોય, પાછા પલટાય ત્યારે પોતાના પુદ્ગલ રૂપે સહી લાગે. શરીરને બાળવામાં આવે ત્યારે શરીરની અવસ્થાનો નાશ થાય, એના બંધારણમાં રહેલા પુદ્ગલ પરમાણુઓ એ તો વિખરાઈ જાય. અન્ય મતની અંદર કહ્યું કે ચારે પાંચે દ્રવ્યો પંચ મહાભૂત, એ બધા દ્રવ્યો જ્યાંથી માટીના માટીમાં જાય, વાયુના વાયુમાં જાય, આકાશના આયુમાં જાય, તેજના તેજમાં જાય, બધે વયા જાય. કેમ કે એ રચના થઈ હતી, રચના એ પુદ્ગળ પરમાણુઓનું સંઘાટ થયું હતું, એને સંઘાત એટલે જોડાણ. એ રચના વિખરાઈ ગઈ પણ પરમાણુ નથી જતા. જો પરમાણુ જતા હોય તો કેટલા વર્ષથી આ સંસાર ચાલે છે અને કેટલી રચનાઓ ખતમ થઈ ગઈ, કેટલી રચનાઓ, એટલા મકાનો, એટલા નગરો, એટલા રાજ્યો, એટલા વ્યક્તિઓ, એટલા પશુઓ, કેટલા ખતમ થઈ ગયા. તો આ પુરાણનો સ્ટોક તો હવે હા તો હવે એ સ્ટોક તો ખલાસ થઈ ગયો હશે ને પુદ્ગલ પરમાણુનો, તો હવે નવો સંસાર રમતો નહીં, ત્યાં રાહ જુઓ રે થોડી વાર, એકલો આત્મા જ રહેશે પછી. જો સમ્યક તત્વમાં આવી શ્રદ્ધા જ્યારે ભગવાને કહેલા તત્વની બરોબર ખૂબ વિચાર કર્યો હોય ત્યારે એક એક વસ્તુ આપણને સમાધાન મળે. વિચાર ન કરીને બેઠા રહીએ આમને શું થાય? કાંઈક વાંચી લીધું, બસ વાંચી વાંચી લીધું નહીં, શું વાંચ્યું, એમાં શું આવ્યું, શું સમજાયું, શું ન સમજાયું, કેમ વિશ્વનું સ્વરૂપ, હવે વિશ્વની સ્વરૂપની અંદર હવે શંકા થાય ખરી? આ જગત છે એ પરિવર્તિત થતું વિશ્વનું સ્વરૂપ અવસ્થા ભેદ છે, બીજું કશું જ નથી. એને અહીંયા કહ્યું કે જગતના, કૃપાળુદેવને એક પત્રમાં આવ્યો ને 218માં, કે જગતના સ્વરૂપમાં મત મતાંતર કાં છે? જો જગત એક જ સરખું હોય તો બધા જ્ઞાનીઓ બધાએ વર્ણવ્યું છે, બધાએ વર્ણવ્યું છે, જુદા જુદા પ્રકારે વર્ણવ્યું, તો જેણે જે જોયું તે વર્ણવ્યું, જેણે જે જોયું તે વર્ણવ્યું, અને એ વર્ણનની આ વ્યવસ્થાનો જુદા સ્વરૂપે શંકરાચાર્ય જે કીધું કે જગત તો મિથ્યા છે, તું જે જોશી બીજે ક્ષણે નથી, બદલાઈ જાય છે, એટલે એ માયારૂપ છે, છેતરે છે, છેતરે છે, એટલે એમાં પોતાપણાનો ભાવ થાય છે, મારો થાય, પણ તારા પરમાણુ છે જ નહીં, તું જેની સાથે જોડાયો છો એ તારા છે. એક પદાર્થની માલિકી મારી થઈ તો એ કહે છે માયા છે, આ તારી છે જ નહીં, કેમ કે આ પદાર્થ જ્યારે ત્યારે વિખરાઈ જવાનો કે નહીં, અને જેને મારાપણાનો ભાવ કર્યો એ ભાવ કોણે કર્યો? શરીરે નથી કર્યો, પાછું મગજમાં વળી આવી જશે આત્માનો, અને એ આત્માનો ભાવ કરનારા મારું છે, ભાવ કરનાર ચેતન તત્વ, એ સનાતન કે નહીં, એ નિત્ય કે નહીં, એ નિત્ય, એ કદાચ એની અવસ્થા બદલાય શરીરની, 5-60-50 વરે કદાચ એ નાશ પામે, પણ ભાવ તો એનો ઘેર નિત્ય છે ને. પદાર્થ સાથેનો મમત્વનો ભાવ, આસક્તિનો ભાવ, મોહનો ભાવ, એ ચાલુ છે. જીવ છે, જીવનો ભાવ ચાલુ છે, અજ્ઞાન ચાલુ છે, અને એ ગયો જીવ, આ પદાર્થ કાયમ રહે? તો એ તો પદાર્થ તો સાવ વિખરાઈ ગયો. આ માયા આખા જગતને જીવ મારું 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 કરે છે, સંબંધો મારા, સંયોગો મારા, સંબંધો મારા, સંગ મારો, પદાર્થ મારા, સ્વજન મારા, પુત્ર પરિવાર મારો, સંગ્રહ પરિગ્રહ મારો, માલ મિલકત મારી, માન સન્માન મારા, કીર્તિ યશ મારા, આ બધી જ વસ્તુ પૂતગલની રચનાઓ કે છે એ બધાને મારું મારું કરે છે. મારું કરનાર ભાવવાળો એ ભાવનો કરતા છે, એ નિત્ય અને શાશ્વત છે, એ ધ્રુવ છે, અને જેના તરફ ભાવ કર્યો એ અનિત્ય છે, જેના તરફ કર્યો. હવે ક્યારેક એને એના જીવનમાં સમજાય છે અનિત્ય, અને ક્યારેક એ ચાલ્યો જાય છે તો પણ ઓલું તો અનિત્ય, તો મકાન કદાચ પોતે જીવે ત્યાં સુધી એમ લાગે કે મારું છે, પણ નથી, તું ફરીથી આવ ને તો એ મકાન ત્યાં હોય નહીં, ત્યાં સોહામાં જ હોય, પોતે મકાન ન હોય, પણ એનું મમત્વ છૂટતું. જ્ઞાની કહે છે મરતી વખતે મર્યા પહેલા, દેહ છોડ્યા પહેલા, સર્વ પદાર્થ પ્રત્યેનો જ્ઞાને કરીને મમત્વ ભાવ ઘોસી રાખી દેવો, નહીં તો એને આ અધિકરણની પૂર્વ સંસ્કારનું કારણ એ જન્મો જન્મ આ બંધ કર્યા જ કરે છે. કેમ કે આસક્તિના ભાવ, મમત્વના ભાવ, મિથ્યાત્વના ભાવ, અજ્ઞાનના ભાવ એ લઈને મરે છે. એ કહે છે કે જીવવું હોય ત્યાં સુધી બધું વાપર, આનંદ કર, મોજ મજા કર, પણ એક કામ કરજે, મરતી વખતે એ તો પોતાની મેળે છૂટી જશે, ઈચ્છા નથી. પણ આને ભાવમાં કેરી ફોરવર્ડ કરે છે, પદાર્થ કેરી ફોરવર્ડ થતો નથી, એ સિસ્ટમ છે, બરોબર છે, એમાં એનું જ્ઞાન પૂરેપૂરું, પણ ભાવ મારે ન કરાય તો એ આ મિથ્યાત્વ, આ સમ્યકત્વનો અભાવ, કે ભાઈ એ તારું નથી, થઈ શકે નહીં, કેમ કે એ અવસ્થા છે, પૂતગળ તારા થાય નહીં, અને પૂતગળની અવસ્થા છે, અવસ્થા છે એટલે એ બદલાવાની છે અને સતત પરિવર્તનશીલ છે, એની કાળ સ્થિતિ પ્રમાણે ચાલશે. તો જીવે જેટલું જીવનની અંદર જે જે અવસ્થામાં પ્રાપ્ત કર્યું, એટલે કૃપાળુ દેવે એક બે લીટીમાં સમજાવ્યું કે આ જીવે જ્યાં જ્યાં જન્મ્યો છે અને દેહના પ્રકાર ધારણ કર્યા છે, તે તે દેહ અને દેહની સાથે સંબંધમાં આવેલ પદાર્થો સાથે અભિમાન કર્યું છે અને દેહનો ત્યાગ થયો છે અભિમાન છોડ્યા વિના. ખરેખર તો અભિમાન છોડીને પછી દેહનો ત્યાગ, પર થયું સ્થિતિ ઉલટી થઈ, દેહ છૂટી ગયો અને પદાર્થોના સંગ સંયોગના પદાર્થના સંબંધનું અભિમાન ચાલુ રહ્યું, મિથ્યાત્વ ચાલુ રહ્યું, અજ્ઞાન ચાલુ રહ્યું, મોહ ચાલુ રહ્યું, માયા ચાલુ રહી, આ બધું ચાલુ રહ્યું. અને એને એક કરીને ફરી જન્માંતરની અંદર એનાય મિથ્યાત્વના સંસ્કાર, એનાય અજ્ઞાનના સંસ્કાર, એને આ બધા કુભાવની વિભાવની પરંપરા લઈ અને અન્યત્ર જન્મ ધારણ કરે છે. એટલે એને જ્યારે જ્યારે પૂદગલ જુએ છે ત્યારે સંસ્કારી છે કે મારા છે. જો સંસ્કારથી એને તરત જ, કોઈ પણ જીવને, નાનો અજ્ઞાની જીવને પણ પરિગ્રહની સંજ્ઞા છે. ક્યાંથી છે પરિજ્ઞાની સંજ્ઞા? કોણે શીખડાવી? સંસ્કાર છે, પરિગ્રહનો સંસ્કાર છે, છૂટતો નથી. અને જેને આ સંસ્કાર, જેને જ્ઞાન વિચારે કરીને એ ભાવને ગાડી નાખ્યો છે દેહ છોડતા પહેલા, 525ના પત્રમાં એક 3 લીટીની અંદર પણ જબરજસ્ત સત્ય આપ્યું છે. વિચારીએ તો કે બધું જ ભલે રહ્યું, પણ જ્યારે પોતાને લાગે કે આ સંસારમાંથી મારે નિવૃત્ત થવાનું છે ત્યારે પહેલું કામ એ કરવાનું કે આ બધો સંગ છે એ માયા છે, એ માત્ર સપનું છે, આ મારું કાંઈ નથી. એની સાથે જ્ઞાન વિચારે કરીને એમાં રહેલું પોતાપણાનું અભિમાન ટાળવું. જ્ઞાનીઓ પદાર્થ છોડાવતા નથી, પણ પદાર્થમાં રહેલું પોતાનું મમત્વ, આસક્તિ, મોહ, અભિમાન એ છોડાવે છે. અને જેણે એ છોડ્યું છે એને બીજો જન્મ થાય, પણ જન્મજાત વૈરાગ્ય હોય, એ સંસારમાં સારા પૈસાદાર ગર્ભ શ્રીમંત રાજાના ઘરે જન્મે તો પણ એનો વૈરાગ્ય એવો હોય, એટલી ચીજ વસ્તુ હોય તો ક્યાંય એને આસક્તિ મોહ થાય. એટલે એ છોડીને જ્યારે નીકળવું પડે તો રાજપુત્રોને કે ચક્રવર્તીને કાચી સેકન્ડ લાગતી નથી. અને અહીંયા રામપાત્ર મેળવું હોય તો છૂટતો નથી. પૂર્વ સંસ્કાર છે, આ પૂર્વ ધર્મ છે, એ સંસ્કાર બદલવાના છે. વિચારથી સંસ્કારને બદલો. અત્યારે પણ પોતાની આજે એમને એને માટે થઈને મરણ આવેની રાહ જોવાની જરૂર, આ ડાયો પાછો એવો છે કે તમે કીધું એટલે મને હવે લક્ષમાં આવી ગયું છે, પણ મરવું તઈ ને, પણ મરવું છે કોને? એ તો જાણી અમર પટ્ટો લખાવીને આવ્યો હોય ને ડોક્ટર. કદાચ કહે જીવને રોગ આવે અને એમ લાગે કે હવે રૂપિયો ખોટો છે, તેમ લાગે કે તારી અક્કલ બાળમાં ખોટી, હજી હું તો કડે ધડે, આને કડે ધડેનું સમજણ પડતી નથી. 5 વર્ષ વાંધો આવે એમ, 10 વર્ષ વાંધો આવે, આટલું કરી જઈશ, આટલું કરીશ, આનું આ સુધારવું છે, આનું આ છે, કેટલા બધા સંકલ્પ વિકલ્પ આરંભ સમારંભના છે. છોડવાની પ્રક્રિયા શરૂ થાય ખરી, એને આપણે ત્યાં દેશ પરિત્યાગ કીધો છે. શ્રાવકના વ્રતની અંદર આપી દીધું કે તું શ્રાવક છો, ભલે સંસારમાં હો પણ પરિમિત થા, આરંભ સમારંભ ઓછા કર, પરિગ્રહ સંગ્રહ ઓછો કર, વસ્તુની મર્યાદા કર, પરિમાણ કર, ધનનું કર, તનનું કર, વસ્ત્રનું કર, આભૂષણનું કર, સમૃદ્ધિનું કર, જે જે વસ્તુ છે એ તારી નથી એવા ભાવને, એવા સંસ્કારને દ્રઢ કર. મારે વિતરાગી થવું છે, વિતરાગી પછી થાજે, હજી આટલો રાગ ભરપૂર પડીને બેઠો છો, બધું છાતીએ બાંધીને ફરસ, એમાં તો થોડુંક ઓછું કર. એક પૈસો છોડવો નથી, એક વસ્તુ છોડવી નથી, એક કોઈને આપ્યું નથી, આપ્યું તો 10 વાર યાદ કરે કે મારી ચિત તમારી પાસે પડી છો, ભૂલી જા ભાઈ, એના નસીબનું હશે તો જ ગઈ હશે તારી પાસેથી, નહીં તો જાય નહીં. પણ મનથી છૂટી જા, હોય તોય ભલે અને ન હોય તોય. આ ભૂમિકા એની આવી જાય. આ જ્ઞાન, જ્ઞાની છે એટલે ભિખારો છે એવું નથી, જ્ઞાની છે એટલે ભિખારી છે એવું નથી. પણ એની પાસે જે છે હોય તોય ભલે અને કદાચ નથી તોય એના ભાવમાં કોઈ ફેરફાર નથી. હજી સંતોષને થોડો અહીંયા ડિફેક્ટ છે. સંતોષમાં આટલું લોભ છે એટલે સંતોષ છે. સંતોષમાં ઘણાના સંતોષ છે ને સાપેક્ષ થાય. કોઈને 10 જોડી કપડા હોય તો એને સંતોષ છે અને કોઈને 50 જોડી હોય તો, પણ સંતોષ સંતોષમાં ફેર છે. અહીંયા મનની સ્થિતિ જ એવી છે કે એ પર છે, એનો સંયોગ થયો તો થયો, ન થયો તો ન થયો, વાત પૂરી થઈ ગઈ. એ વિકલ્પ જ નથી. આ વિકલ્પ શાંત થાય છે, સ્વીકારી. અહીંયા પરિગ્રહનો અહીંયા હજુ સંકલ્પ છે, વિકલ્પ છે. એટલે સંતોષ તો એટલો છે કે બસ ઓછું હોય તો મને ચાલે, હોવું જરૂરી છે. સરસ. સંતોષ હોવાનો છે ને કે ન હોવાનો છે? છોડીએ આપણે, આ તો સમજવાનું. જેટલું જેટલું સમજણ થશે ને સ્પષ્ટ, સાચો ધર્મ, સાચી જીવની જે પ્રગતિ છે સંસ્કારોની, કે એને વિતરાગી થવું છે અને બંધાયો છે જગતના રૂપથી, આવા બદલાતા રૂપથી, પ્રલોભન છે, આકર્ષણ છે, એનાથી બદલાયો છે. જો એને સમજણ આવે કે જીવ દ્રવ્ય કાયમ છે, પૂતગલ દ્રવ્ય પણ કાયમ છે, પણ એ અવસ્થા બદલાતું જે છે એ ઘડીક વાર આપણી યારે આવે છે ને પાછું વહેવી જાય છે, આવે છે ને વહેવી જાય છે, આવે છે ને વહેવી જાય છે, અને મારે એ મારું છે, મારું છે કર્યા કરવાનું. જાય ત્યારે હાય મારું ગયું, આપણે તો કામ એટલું જ ને કે આ મારું આવ્યું અને મારું, એમાં મારું રહી ગયું, ઓલું તો પાછું આવવા જવાનું એનું ચાલુ જ છે, એને કંઈ, એ તો જડ છે, એને કોઈ ભાવમાં ફેરફાર નથી. એને નથી કે અમારો માલિક છે ને વયો ગયો, હવે મને આવો ક્યારે મળશે, એને કાંઈ નથી હો, એ તો જડ છે. એને શું છે? એટલે એ એના સ્વભાવમાં છે અને આપણે વિભાવમાં છે. જો એ એના સ્વભાવમાં હોય અને આપણે આપણા સ્વભાવમાં હોય તો જગતમાં કાંઈ વાંધો નથી. ઇન્ડિપેન્ડન્ટ છે અને પોતપોતાના સ્વભાવ પ્રમાણે પરિણમન કરે. બસ પરિણમનશીલ દ્રવ્ય બે, ગતિશીલ દ્રવ્ય બે, ચેતન અને પૂતગલ. ધર્માસ્તી કઈ ક્યાંય નડતું નથી, અધર્માસ્તી કઈ ક્યાંય નડતું નથી, આકાશ નડતું નથી. કાળ તો આમ તો ઔપચારિક છે. કાળની તો આપણે વાત કરી ને, કાલ ચોથો આરો, ચોથો બોલો જ માં, જ્યાં આરા છે ત્યાં ચોથો છે, જ્યાં છે જ નહીં માત્ર સમય જ છે, શું કહું એને પેલો બીજો કેવી રીતે કહેવો? જ્યાં પેલો બીજો ત્રીજો નથી તો ચોથો ક્યાંથી ગણવો? જ્યાં પાંચમો આવવાનો નથી તો ચોથો ક્યાંથી ગણવો? આ આપણી બધી સાપેક્ષ છે, કેટલું આપણું અજ્ઞાન છે, ત્યાં ચોથો નથી. આ કાળ પણ દ્રવ્ય નથી. આ તો રમત ક્યાં દ્રવ્ય ની રહી? જીવ અને પૂતગલ, ચેતન અને જળ, પૂતગલ. હવે ઓલો બદલે આ કરે છે, કેમ કે એને રસ છે, રંગ છે, રસ છે, રૂપ છે અને વર્ણ છે, ગંધ છે, સ્પર્શ છે, સ્વાદ છે, એ બદલે આ કરે છે અને આ એને જાણનાર છે. એ જાણવાની બદલે એક રૂપ, પૂતગલના રૂપમાં એક રૂપ થાય, પૂતગલના સ્વરમાં એક રૂપ થાય, પૂતગલની ગંધમાં એક રૂપ થાય, પૂતગલના સ્પર્શમાં એક રૂપ થાય, પૂતગલના સ્વાદમાં એક રૂપ થાય અને ઓલા પલટાયા કરે. એ આપણે ખો આપીને વયા જાય અને આપણે દોડ્યા કરીએ. આ રમત ક્યારે પૂરી થતી નથી. લીંબડી સંપ્રદાયના નાનચંદ્રજી મહારાજ હતા, કવિ હતા, બહુ સરસ કાવ્ય લખ્યું. ઉપદેશ આપવાની એમની શૈલી આવા કંઈ ને કંઈ રચનાઓ જ કરે. એ રચનાઓ સાદી સાદી રચનામાં એને કીધું એણે આ કહ્યું કે દૂર કા પ્રભુ દોડ તું મારે રમત રમવી નથી, આ નયન બંધન છોડ તું મારે રમત રમવી નથી. એમાં કહે છે હોયે રમત ઘડી બે ઘડી, હોયે રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ બે ચાર નહીં, બે ચાર દિવસ, ટેસ્ટ મેચ હોય તો પાંચ દિવસ હોય, અને ઘડી બે ઘડી નહીં તો 20-20 હોય. આ તો અનંત યુગ ગયા એવી રમત રમવી નથી. પ્રભુ તે મારી સાથે દોગો કર્યો છે, અનંત યુગ ગયા અને પૂરી થતી નથી. આ પૂતગલ આવ્યા જ કરે છે, ભાગી જાય છે, આવે છે, ભાગી જાય છે, અને મને જુદું 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 આપીને જ જાય છે. આનો ક્યારે અંત આવતો જ નથી. આ અંત વિનાની રમત છે. અને કૃપાળુ દેવે સાદી વાતમાં કીધું કે અંતની વાતનો સંત વિના અંત પમાતો નથી. કોઈ સંત તને મળી જાય અને સમજાવે કે અંત આવશે, તું તારા ભાવને બદલાવી નાખ. એની સાથે જે જોડાણ મમત્વનું કર્યું, મોહનું કર્યું, આસક્તિનું કર્યું, મારાપણાનું કર્યું, એ બદલાવી નાખ. એની અવસ્થા છે. એ પૂતગલ તારું છે નહીં, એ પૂતગલ તો તને એનું મૂળ સ્વરૂપ દીઠું ગમે નહીં. આ એનું આકર્ષણ સ્વરૂપ છે, એનું પ્રલોભન સ્વરૂપ છે, એનું લાલચ સ્વરૂપ છે, એ એનાથી આ જીવ મોહાય છે. માટે તું તારી દ્રષ્ટિ બદલાવી નાખ. અને જેણે આ બદલાવી નાખે છે, આટલો પુરુષાર્થ જેનો જાગી જાય છે, આ સમજ પછી ગ્રંથો વાંચીને આવે કે સામાન્ય સત્સંગથી આવે, એકવાર સમજ આવી ગઈ એટલે એને સાર આવી ગયો. સમયનો સાર શુદ્ધાત્મા, મારું સ્વરૂપ શુદ્ધ છે. આ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમય સાર શાસ્ત્રના અંતમાં લખ્યું છે. પણ એટલું બધું બુદ્ધિવાદ છે ને, એટલે એટલે એટલા બધા એને તર્કયુક્ત આખું લખ્યું છે. પણ એને લખ્યું કે સમયનો સાર તો શુદ્ધાત્મા છે. તને જો શુદ્ધાત્મા સાદી વાતથી સમજ આવી જતું હોય તો આ બધી બાકી 400 ગાથા વાંચવાની જરૂર નથી. પણ આને કાલ સરસ વાત કરી કે આપણી તકલીફ એ છે, જેટલું સિમ્પલ એટલું ન સમજાય. જીવને શું ગમે છે? કોમ્પ્લિકેટેડ ગમે, અટપટું ગમે, જટિલ ગમે, માથાફોડ ગમે, આપણું ક્યાંય પન્નો ન પડે એ પલટો એ ગમે. સાદી વાત આવે તો કે કાંઈ વાતમાં માલ, ખોટો ટાઈમ બગડ, આજનો સત્સંગ તો સાવ. ઈ ટળે, દેખત ભૂલી ટળે, તું ભૂલી જાય છે વારંવાર. આટલે જો સંસ્કાર આવી જાય તો તું ભૂલ નહીં, તો વસ્તુ ભલે આવે, વસ્તુનો ભોગ હોય, વસ્તુનો સંગ હોય, ભલે હોય, એ તને બાંધે નહીં. ક્યારે? સ્વની જાગૃતિ હોય તો, સ્વરૂપની તત્વની. એટલે જો સંકિત હોય, સંકિત હોય એટલે હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું અને સર્વથી ભિન્ન છું અને અસંગ છું. આ બે તત્વ સમજાય બરોબર. સંકિત એના શબ્દો સમજાય છે, આ બેના ભાવ પકડાઈ જવા જોઈએ કે હું સર્વથી ભિન્ન છું. એકવાર સર્વથી ભિન્ન આવ્યું એટલે મોહ દ્રષ્ટિ ચડી ગઈ, અને અસંગ છું એટલે મમત્વ, અસંગ છું હું તો, હું અસંગ છું. સંબંધથી અસંગ છું તો દેહનો પણ મને સંબંધ છે, દેહનો પણ સંબંધ. હવે દેહ પણથી એની સાથે પણ મારા સંબંધથી હું અસંગ છું, એટલે એ દેહ મારો નથી. તો દેહના કારણે કુટુંબ, પરિવાર, સ્વજન, પરિજન, આ બધો જે કઈ પથારો છે સંસારનો, એ તારો ખરો? કઈ નથી. ઉર્ધ્વ મૂળ કુતો શાખા ગીતાની અંદર 15મા અધ્યાયમાં શરૂ કર્યું છે કે ભાઈ મૂળે જ નથી તો પછી થળ, ડાળ, ઝાખા, પાંદડા એ બધું ક્યાંથી તું લાવીશ? તો આ એક સાદી સમજમાં 16મા ગાથામાં કહ્યું છે કે જ્ઞાની ગણે કહ્યું છે કે આ 6 3 3 ભુવન આખો લોક 6 દ્રવ્યથી ભરેલો છે, અને એમાં તું શુદ્ધ સજાત્મ સ્વરૂપ રૂપે છો. એ 6માનો એક તું છો, પણ તું કેવો છો? નિત્ય આનંદ સ્વભાવ વાળો એવો નિજ શુદ્ધ સહજ આત્મા આ જ ઉપાધિ છે. લોકમાં તારે કરવા પણ કાંઈ હોય તો તારા સ્વરૂપને ઓળખવું, જાણવું, પ્રાપ્ત કરવું. લક્ષ્ય એક જ, આત્મ સ્વરૂપને ઓળખવું, એને સાધવું અને પ્રાપ્ત થયા પછી એમાં સ્થિર થવું. વાત પૂરી થઈ ગઈ, પરમાર્થનું આખું ગણિત પૂરું થયું. અહીંયા કહે છે 17મી ગાથામાં, હે શિષ્ય, શું કહે છે? 17મી તે વાંચી, સાદી સમજ આટલી આવી ગઈ. શું કીધું એમાં? છ દ્રવ્ય નો લોક કીધો. છ દ્રવ્ય ને કોઈ ઉત્પન્ન કરનાર નથી, એનો કોઈ દી નાશ થવાનો નથી, એ સદાકાળ રહેનાર છે, એની અવસ્થા સતત બદલાયા કરે છે. એ 16મી ગાથામાં કીધું. 17મામાં શું કહે છે? હે શિષ્ય, આ છ દ્રવ્યની અંદર ચેતન હોય તો એક, બાકીના તો બધા અચેતન છે. એટલે એ જીવ દ્રવ્યથી ભિન્ન છે અને પોતપોતાના લક્ષણથી પરસ્પર જુદા છે. તો છ દ્રવ્યનું જુદાપણું, ભિન્નપણું, હવે એને કોઈ ઉત્પન્ન નથી કર્યા, કોઈ દી નાશ થવાનો નથી, તો એનું ભિન્નપણું છે, તો એને આપણે વળગાડીને શું કરવું છે? એ આપણા તો નથી જ, ભિન્નપણું છે. આ એ કહે છે એને સમજી લે, અને પછી એને સમજાવવા માટે જુદું જુદું અહીંયા થોડી સમજ આપી છે, વધારે આપી છે. એમાં કંઈ આપણે મેં કીધું કે એ વાંચશું તો ઘણું આવશે એની અંદર. એટલે જ્યાં કોઈ પણ દ્રવ્ય સાથે થોડો પણ સંબંધ મમત્વનો હોય તો એને કહેવાય સરાગ સંયમ, અને પછી આવે વિતરાગ સંયમ. વિતરાગ સંયમ એટલે પૂર્ણપણે આ ભિન્ન છે, અસંગ છે એવી પૂર્ણ શ્રદ્ધા. અને જેવી શ્રદ્ધા, સંકિત જેવું શુદ્ધ એવું ચારિત્ર, સંકિત જેટલું અશુદ્ધ એટલું ચારિત્ર. સંકેતને શુદ્ધ કરવા માટે જ્ઞાન જેટલું પ્રબળ એટલું સંકેત શુદ્ધ થાય. જ્ઞાન શેનું? વસ્તુનું, પદાર્થનું, એની અવસ્થાનું, લોકનું. બસ તને જે દી શંકા થાય તે દી જ્ઞાની પુરુષોએ એનું સ્વરૂપ જે કીધું છે એ સમજે તો તારું સંકેત થોડું અધૂરું હશે, ઊણું હશે, ક્ષતિવાળું હશે, પરિપૂર્ણ થશે. દૂષિત હશે તો પૂર્ણ થશે, અને સંકેત શુદ્ધ થશે તો ચારિત્ર તો આ પ્રોસેસ ચોથા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધીની પ્રક્રિયા આ શુદ્ધિની પ્રક્રિયા છે. સંકિત છે પણ અશુદ્ધ છે. ક્યાંક ને ક્યાંક મોહની કોઈને કોઈ પ્રકારની પ્રકૃતિ એ જીવની સાથે હજુ છે, અને એ પ્રકૃતિનો ક્ષય થયો નથી. ત્યાં સુધી સૂક્ષ્મપણે પણ કોઈ પદાર્થ સાથે મમત્વની બુદ્ધિથી, આસક્તિની બુદ્ધિથી આ જીવ એની સાથે જોડાયેલો છે. એ સર્વથા ભિન્ન થયો નથી, ભિન્ન થયો છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, ભિન્ન થયો છે. ભૌતિક રીતે બધા પદાર્થો છોડી દીધા છે, પણ છતાં માનસિક રીતે બંધાયેલા આ મારા સંસારી સગા છે. ભૌતિક રીતે છોડી દીધા, માનસિક રીતે ઉભા છે ને પાછા. ભાઈ બધા ભિન્ન છે, ગયા તો ગયા, વાત પૂરી થઈ ગઈ. તો એવો ભેદ કેવી રીતે કર્યો? સંસારી ને વૈરાગી, અને આ મારા વૈરાગ્ય ગુરુભાઈ છે અને આ મારો સંસારી પિતરાય ભાઈ છે. ભેદાય આ હજુ સરાગ સંયમની અવસ્થા છે. વિતરાગ સંયમ તો જ્યારે આ ગુણસ્થાનક ઉપર આવે, સૂક્ષ્મ સંપ્રાય જેને કહે છે, કે એ પણ બધા પ્રકૃતિના ભેદો સમાપ્ત થાય. કર્મની પ્રકૃતિ સમાપ્ત થાય ક્યારે? કે જ્યારે ભાવ શુદ્ધિ થાય, એટલે એ પ્રકૃતિનો નાશ થાય. ત્યાર પછી એને આવું કોઈ નિર્ગ્રંથતા જ્યારે આવે છે, પૂર્ણ નિર્ગ્રંથ બને છે. પેલા બાહ્ય રીતે નિર્ગ્રંથ હતો અને હવે અભ્યંતર રીતે થયો. બાહ્યમાં એને ધરતી, મકાન, પદાર્થ, સંબંધ આ બધા છોડ્યા, માન, કીર્તિ, યશ. અભ્યંતરની અંદર એના બધા ભાવથી જે જોડાયેલો હતો, રાગ, દ્વેષ, મમત્વ, આસક્તિ, આ બધા એના અભ્યંતર, એ ગાંઠ પણ છૂટી જાય છે. મમત્વની લેશ માત્ર ગાંઠ પણ રહેતી નથી. આ એનું નિર્ગ્રંથ, આ સાચું એનું ગુરુપદ ત્યારે પૂર્ણ થાય છે, મુનિપદ ત્યારે પૂર્ણ થાય છે. અને વિતરાગી સંયમ કહેવાય એને, નિર્ગ્રંથ મુનિનો સંયમ વિતરાગ સંયમ. વિતરાગતા એની પૂર્ણ થાય તો સર્વજ્ઞતા પ્રગટ થયા વિના એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલાને ફરી જન્મ ધારણ કરવો પડે, આખી ઓટોમેટિકલી સંસારનો અંત છે. હવે કેટલા ભાવ હતા ને કેટલા બાકી હતા ને કેટલા કર્મો હતા ને એ બધી ગણતરી હવે કર્ણાનો યોગ ગયો. કર્ણાનો યોગ આ સમજ એની આવી કે હવે કોઈ પણ પ્રકારનું ગ્રંથિ છે એ મારું અટકાવવાનું કારણ છે આ સંસાર સાથે. ગ્રંથિ એટલે કોઈને કોઈ રીતે સૂક્ષ્મ રીતે, સૂક્ષ્માથી સૂક્ષ્મ રૂપે પર પદાર્થ સાથેનું પોતાનું જોડાણ. એટલે ઈચ્છા માત્રનો નાશ, ત્યારે મોક્ષની ઈચ્છા થવી એ પણ એક બંધન છે, એક ભાવ છે, એક વિકલ્પ છે મોક્ષની ઈચ્છાનો પણ વિકલ્પ. કેમ કે જ્યારે એ ભાવ પ્રગટ્યો કે હું મોક્ષ સ્વરૂપ છું તો મારે મોક્ષની ઈચ્છાને ક્યાં સ્થાન દે. જો હું મોક્ષ સ્વરૂપ છું તો મને હજી મોક્ષની ઈચ્છા છે, એવું થાય ને. એક સંતાનના પોતે પિતા છે અને છતાં કે હજી મારી પિતા થવાની ઈચ્છા બાકી છે. તું પિતા છો, તું પતિ છો, જે કઈ અવસ્થાનો વિચાર કરે તું છો, કાં તને એનું અભાન છે. જ્ઞાતા રીએ અને જ્ઞેયથી પર થાય, એટલે આ સમજવાનું છે. મોક્ષની ઈચ્છા નથી, ક્યારે ન રહીએ મોક્ષની ઈચ્છા. પોતે મોક્ષ સ્વરૂપ છે એવું શ્રદ્ધાન થાય ત્યારે. આત્માના શુદ્ધ સ્વરૂપની પછી મોક્ષની ઈચ્છા એને ક્યારે ન રહીએ, હજી સમજ નથી પડતી આપણને તો. એને મોક્ષ નથી, એને મોક્ષ, પણ મોક્ષ નથી જોતો એટલે શું, એને પેલા જોતો તો ભૂલ હતી એની. જો હજી આપણે બરોબર ઇન્ટરપ્રિટેશન કરતા નથી, સૂક્ષ્મતા એ છે, કદાચ પકડાય ન પકડાય હોય મારી તો કઈ શક્તિ નથી. આપણને એમ થાય કે ભાઈ એને મોક્ષની ઈચ્છા, મોક્ષની ઈચ્છા તો હતી ને, એ ખોટી હતી, એ ભૂલ કરતા હતા. ના, એને મોક્ષની ઈચ્છા હતી જ, પણ જ્યારે એનું જ્ઞાન પૂર્ણ થયું કે હું મોક્ષ રૂપ જ છું એવી શ્રદ્ધા થઈ, તો હવે ઓલી ઈચ્છા ક્યાં રહી. આત્માનુભૂતિ પછી આત્મરમણતા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્ત. હે પરમાત્મા, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ અને આત્મરમણતા થઈ છે ત્યારે હવે મોક્ષની સ્પૃહા પણ રહી નથી. ઓલું આગળ તો દોષ છે એવું ન ગણવું, પાછું મગજમાં આ ઘૂસી ન જાય ક્યાંય. એટલે આપણે એમ કે મારે તો પહેલેથી જ નથી. અને પછી માત્ર મોક્ષ અભિલાષ એ ખોટું ને. 680 ની વાત કરે ને પછી કે કૃપાળુ દેવે આ વાત લખી જા તો ખોટી છે. મોક્ષ ની ઈચ્છા નથી ભાઈ, અમને તો બહુ ડાયો હતો. જો આ સ્યાદવાદ, આ અનેકાંત વસ્તુને અપેક્ષાએ સમજવાનો પ્રયત્ન કરો. આ પુરુષ જ્યારે કહે છે મોક્ષની ઈચ્છા નથી, અરે જે મહાકામ માટે તું જન્મ્યો છું તો એ તો મોક્ષને પ્રાપ્ત કરવા માટેની હતી. મોક્ષ જ પ્રાપ્ત કરવો હતો, જીવનભરનો પુરુષાર્થ છે. પણ એ મોક્ષની અંદર બાધારૂપ ઈચ્છારૂપ ક્યાંક ને ક્યાંક જગતના કોઈ ને કોઈ પ્રવાહ સાથે પર સાથે એ ક્યાંક ને ક્યાંક સંકળાયેલો હતો. એ સંકળાયેલો હતો એટલે એને એમાંથી મુક્ત થવા માટેની કંઈક ભાવના. પણ એ જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે જ્યાં એ રોકાતો હતો એનું એને જ્ઞાન થઈ ગયું કે આ એ પણ પર, કંઈક વૃત્તિ આવી તો નક્કી થઈ ગયું કે એ પણ. અને આત્મ સ્વભાવની અખંડ રમણતા આત્મામાં થઈ એટલે હવે એક પણ વિકલ્પ નહીં, એને કહેવાય નિર્વિકલ્પ. નિર્વિકલ્પતા એ મોક્ષ, નિર્વિકલ્પતા એ કેવળ જ્ઞાન, નિર્વિકલ્પતા એ સર્વજ્ઞતા. આપણે મંગળાચરણમાં શું કહીએ છીએ? સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. એ જે છેલ્લો કેવળ જ્ઞાનની અવસ્થા છે, નિર્વિકલ્પ સ્વભાવ પોતાનો થયો એટલે એ વિકલ્પ મોક્ષનો ત્યાં સમાપ્ત. કારણ કે મોક્ષ અત્યાર સુધી હજુ મારાથી કોઈ પર તત્વ છે અને અહીંયા શું આવ્યું? હું મોક્ષ સ્વરૂપ. હા, એ ક્યારે ગયો? એ વિકલ્પ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા હતો, જ્યારે દેહભાવ નીકળી ગયો, ટેમ્પરરી નહીં. હા, આપણો પાછું એવું છે કે પલોઠી વાળીને બેહી એટલે કે મને કોઈ દેહભાવ. પદ્માસન તો મારું એવું અડધો કલાક ધ્યાનમાં તો એવો દેહને ભૂલી જાઓ, બરોબર છે? ટેમ્પરરી નહીં, છૂટે દેહાધ્યાસ, અધ્યાસ કીધો, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી તું છો. પછી હું મોક્ષ સ્વરૂપ છું, મોક્ષનો વિકલ્પ ગયો. હવે સ્પૃહા રહી નથી, હવે પરમાત્મા તું પ્રસન્ન થાતોય. જેને મોક્ષની ઈચ્છા નથી એને તું શું આપી શકે? મોક્ષ એટલે એક છેલ્લી એવી અવસ્થા હતી ઈચ્છાની, એ નથી, હવે તું શું આપીશ? તો મોક્ષથી શ્રેષ્ઠ તો કોઈ તો શું સૂર્ય. હવે માત્ર મોક્ષ અભિલાષા લઈને તો મેં શરૂ કરી હતી યાત્રા આત્માર્થીમાં, 38મી ગાથાથી શરૂ કરી હતી. હવે જ્યારે એ હું મોક્ષ સ્વરૂપ છું એવું મને પ્રતીતિ થઈ ગઈ, તો નાથ હવે તું મને શું આપીશ? કેટલું સરસ રીતે આત્મસિદ્ધિની અંદર આ માર્ગની પ્રરૂપણા મૂકી છે. એટલે અહીંયા બાકીનો 17મી ગાથાની અંદર કહ્યું છે કે વસ્તુતાએ લખ્યું છે, ગ્રહસ્થ અવસ્થામાં જે સમ્યકત્વ છે તે સરાગ સમ્યકત્વ અથવા વ્યવહાર સમ્યકત્વ છે એમ ભાવાર્થ છે. એટલે જ્યાં સુધી ક્ષાયિક સંકેત હોવા છતાં સરાગ સંયમ અંશે હતો એટલે એને તદભવ મોક્ષ ન થયો. ક્ષાયિક સંકેતની ઉત્કૃષ્ટ અવસ્થામાં કયું છે? તે ભવ અથવા તો ત્રીજે ભવ, ત્યાં સુધી એ હજી એની પ્રકૃતિનો ક્ષય થવાનો ત્યાં. બાહ્ય સંયમ છે એટલે ચારિત્ર મોહનો ઉદય છે. નડતો નથી ને, એટલે મોહનો એ અંશ છે ને. કર્મ જ્યાં સુધી પૂર્ણ ક્ષય થયા નથી, જે અવસ્થા છે ક્ષીણ મોહ એ નથી. કર્મનો ઉદય છે એટલે મોહનીય કર્મની પ્રકૃતિ જ છે, બીજા કોઈ કર્મની તો રહેતું નથી. મોહનીય કર્મની પ્રકૃતિ છે એટલે એ અવસ્થા એની ગ્રસ્થાશ્રમ છે. એ અપેક્ષાએ કર્મનો ઉદય હોવાને કારણે એ વિતરાગ સંયમ નથી. સંયમ ખરો પણ વિતરાગ સંયમ નથી. અને જે ક્ષાયિક અપેક્ષા છે એ જ્ઞાનની અપેક્ષા છે. એને જ્ઞાનની અપેક્ષાએ એનું ક્ષાયિક સંયમ છે, ક્ષાયિક ચારિત્ર કહીએ આપણે, પણ એ આ અંશે આવીને ઊભું રહે છે. એ પ્રકારે અહીંયા એનું એમાં એને એક શબ્દ પ્રયોગ એ મૂક્યો છે કે કોઈને કોઈ પ્રકારે શુભ રાગનો એને સંયોગ હોય છે. શુભ રાગના સંબંધથી એને સરાગ સમીક દ્રષ્ટિ કહેવાય છે. શુભ રાગ એ ક્ષાયિક ચારિત્ર્ય હતા, છતાં પ્રભુ પ્રત્યેનો એનો રાગ. અઘરું પડે, પરંતુ અપેક્ષાએ જ્યારે વિચાર કરીએ, તત્વનો પૂર્ણતાએ વિચાર કરીએ, ત્યારે એના બધા પાસા પડખા, ક્યારેક કોઈ વસ્તુ આપણે લક્ષ્યગત થાય, કોઈ લક્ષ્યગત ન થાય તો ફરી વિચાર કરીએ ત્યારે થાય કે કોઈને કોઈ પ્રકારે શ્રણિક મહારાજનો જીવ હજુ શુભરાગના બંધનથી એના રાજ છે, એનું વ્યવહાર છે, ક્યાંક ને ક્યાંક એ બંધનથી જોડાયેલો છે. એવા જ રાખથી જોડાયેલો અને આપણને ગૌતમ ને સરાગ સેમ કહેવામાં આપણને વાંધો આવે છે. એ આપણો વાંધો છે, એ આપણો રાગ છે ગૌતમ પ્રત્યે. શાસ્ત્ર તો કહે કે એને રાગ હતો, જેમ કહ્યું કે શાલીભદ્રની આટલી સ્થિતિ હતી અને એને નિમિષ માત્ર એક સેજ વિકલ્પ રાખ્યો તો શાસ્ત્રએ કંઈ કીધું નહીં આ શાલીભદ્ર આવો મહાન હતો. એણે તરત કીધું કે એણે ગતિનો મંદ પડ્યો. એ કોઈની સેહ શરમ રાખતા એટલે શાસ્ત્રએ તો કીધું કે ગૌતમનો પ્રશસ્ત રાગ પણ એને કેવળ જ્ઞાનમાં બાધારૂપ. પણ આપણને કહીએ કે સામાન્ય જીવોનો રાગ અને ગૌતમનો રાગ એ ભેદથી જો આપણને હોય તો બરોબર છે, નહીતર આપણે એક જ લાકડી હાંકવાનું શરૂ કરી દઈએ કે પ્રશસ્ત રાગ તો ગૌતમને હતો મહાવીર પ્રત્યે, તો અમને અમારા ગુરુ પ્રત્યે હોય એમાં હું વાંધો. આ આપણું સમાધાન પાછું એવું આવે કે જેથી કરીને રાગ તરફ લઈ જાય, ત્યારે ગૌતમની વાતની અંદરની એ ન આવે. જેમ કે બાહુબલીને માન કસાઈનો કણિયો હતો, તો માન કસાઈનો કણિયો એની પોતાની એક ચક્રવર્તીને જેણે પરાસ્ત કર્યો, ત્રણ યુદ્ધ થયા એ ત્રણેયમાં જીત કોની થઈ? બાહુબલીની. ચક્રવર્તીના ચક્રને પાછું વાળ્યું. એ પરાસ્ત કરનાર પુરુષને એમ થયું કે આખા ધરતી ઉપર ચક્રવર્તી મને જો પરાજિત ન કરી શકે તો મારે વંદન કોને કરવા? આવો એક ભાવ એને, અને એટલા પૂરતો જ. એ ભાવની મર્યાદા કેટલી? એ સમય એ પૂરતું કંઈ બીજું કંઈ નહોતું. એને સેલ્ફ એસ્ટીમ કહીએ ઇંગ્લિશમાં, કે એને પોતાના ગૌરવની આટલી એક ગરિમાની એક ભૂમિકા હતી કે ભાઈ મારાથી આ ન થઈ શકે. અને એ જ્યારે એને બોધ મળ્યો કે કેવળ જ્ઞાન કરવું હોય તો આ પણ ચાલે નહીં, ત્યારે બીજું કોઈ માન હતું? ભરત ચક્રવર્તીનું સામ્રાજ્યનો અધિકારી એ થાય એમ હતો, કેમ કે નિયમ યુદ્ધનો એવો હતો કે ચક્રવર્તી પદ કોને મળે? પછી બાહુબલીને. પણ પોતાનો ભાઈ છે એટલે એ સંયમમાં વયા ગયા. મુષ્ટિલો જ કર્યો કે અરે રે, આ રાજપાટ માટે થઈને મેં મારા મોટાભાઈ સાથે આ કર્યો ભાવ, એમાંથી પાછા ફરી ગયા. બાહુબલીનું તમે વિચાર કરો, એટલે જ દિગંબર આમનાઈમાં બાહુબલીજીને તીર્થંકર કોટીમાં મૂકીને ચારે બાજુ પ્રતિમાઓ વગેરે જે કંઈ છે, કે વિચાર કરો કે ચક્રવર્તી પદ એથી તો વધારે કોઈ શ્રેષ્ઠ પદ છે નહીં. આવું ચક્રવર્તીને પરાભૂત કરીને ચક્રવર્તી પદ જેના હાથમાં આવે, ભરતે જેની તાબેદારી કરવી પડે, એને વિચાર એવો કે આ મારો ભાઈ છે અને મને એક માત્ર રાજ્યપાટની સમૃદ્ધિના માનના આવા માટે તેને મેં આ કર્યું, અને એનું જ્ઞાન કેટલું પ્રબળ હશે. એને કહ્યું કે આ તો અસાર છે સંસાર, માટે એને પંચમુષ્ટિ લોચ કર્યો. લોચ કરીને એ તપ કરવા ગયા, પણ એ લોચ કર્યો ત્યારે એની ઉત્કૃષ્ટ ત્યારે માત્ર રોકાયા ક્યાં કે દાદા પાસે જાઉં તો ખરો, પણ ઓલા જેમ ભરતને મેં પરાસ કર્યા મોટો હતો એ તો બરાબર છે કે મોટા માટે થઈને હું સાધુ થઈ જાઉં છું, એનું ચક્રવર્તી પદ અમર રહેવું જોઈએ. નાના છે, નાનાને હું શું કેમ કરું, મોટા માટે મેં આટલું કર્યું, બધું ત્યાગ કર્યો. નાનાને માટે એક વિકલ્પ આવ્યો, બીજું કઈ નથી, એક વિકલ્પ આવ્યો. આ વિકલ્પને કારણે એણે પંચમુષ્ટિ લોચ કરીને તપ કર્યું, કેમ કે જ્ઞાન હતું કે જો કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી આ મારી સમસ્યા નહીં રહે, નો પ્રોબ્લેમ. આ જાણ કેટલું જ્ઞાન હતું એને, અને એ તપથી થાય તો હું તપ કરું, ઘોર તપ કરું. આટલું બાહુબળ જેની પાસે હતું, ચક્રવર્તીને પરાસ્ત કર્યો છે, તો ચાલો મારા કર્મને હું પરાસ્ત કરી અને જે કંઈ અંતરાય હશે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, મને કેટલી વાર લાગશે. આટલું જબરજસ્ત સામર્થ્ય છે બાહુબલીનું, અને એના આધાર ઉપર એ તપ કરે છે. બાર બાર મહિના વીતી જાય છે અને બધા વિચાર કરે છે જ્ઞાનીઓ કે અરે રે, આવો મહાન આત્મા આટલું તપ, આ સમય કાળ પસાર થાય છે અને આને જ્ઞાન નહીં થાય, આ આમને આમ સુકાઈ જશે તો જ્ઞાન નહીં થાય. કેમ? તો કે આ માન કસાય છે. અને ઋષભદેવ દાદા દીકરીને મોકલે છે, બ્રાહ્મી સુંદરીમાં કે જાઓ તમારા ભાઈને કયો આ જ્ઞાનીની કરુણા, એની પાત્રતા છે. જુઓ જ્ઞાની ગુરુ હાજર થાય કોઈ પણ રૂપમાં, અને ત્યાં જઈને ઓલી એટલું જ કે છે, વીરા ગજેનો કેવળ હોય, ગજ શબ્દ વાપરો છે પણ માનનો કણિયું હશે ભાઈ, મારા ભાઈ, ત્યાં સુધી તારું તપ ગમે તેટલું કઠિન હશે કેવળ જ્ઞાન થશે નહીં, વિતરાગતા આવશે. હવે એનો રાગ જે આટલો માનનો કણિયો છે, એ માન અને આપણું માન ક્યાંય, પછી એમ કે અમને અહમ તો બહુ બળી રહ્યો હતો, લ્યો એને સ્વમાન નતું અને આપણે એને સ્વમાન કહ્યો. ભાઈ ચરિત્ર તો અદ્ભુત છે, પણ એ ચરિત્રનું જ્યારે તુલના કરવી હોય ત્યારે જરા વિચારવું પડે બધા પાસા. એને તત્વજ્ઞાનની ભાષામાં તો એ જ કે સરાગ સંયમી હતા, કોઈ વાંધો નથી એમાં, બાહુબલીને વાંધો નથી, વાંધો આ પણ જશે. ગૌતમ ગણધર સરાગ સંયમી હતા, વિતરાગ સંયમી હતો એ સમયે એને કેવળ જ્ઞાન થવું જોઈએ. આ સિદ્ધાંતના બાંધા છે, સિદ્ધાંતનો બાંધો આ છે. એને પક્ષપાત નથી, પણ આપણને પક્ષપાત હોવો જોઈએ કે એની અવસ્થા ને આપણી અવસ્થા, આપણે ચોથામાં ઠેકાણું નથી, આપણી ચોથાનું ઠેકાણું નથી, અને એ 12 અને 13 ની અંદર ઝૂલે છે. એની સાધનાનો આધાર સમ્યક દર્શન છે અને આપણું બધું માત્ર કહેવાતું વાચા જ્ઞાન છે શાસ્ત્રનું, અને એના આધાર ઉપર આપણે સરાગ સંયમ અને વિતરાગ સંયમની વ્યાખ્યા કરવી છે, ચર્ચા કરવી છે, વિવાદ કરવો છે કે મેળ ખાય એવું ખરું.
સાહેબ ઘણીવાર એવું થાય કે આપણે પહેલા ધોરણમાંથી આપણે સત્સંગ ના થયો તો આપણે ઘણીવાર એમ કે મેડિકલ ઓલા મગજના ઓપરેશન કેમ કરવા, એવી મોટી મોટી વાતો કરે પહેલા ધોરણ માટે.
કૃપાણુ દેવે સાદી વાત એક મૂકી બહુ વ્યાખ્યાન સારમાં, કે પહેલાથી ચોથાએ આવે ને તો એને સાતમાની સ્થિતિ સમજાય, અને સાતમે આવે તો એને તેરમાની સ્થિતિ સમજાય, પણ પહેલામાંથી ખસતો નથી અને તેરમાની વાત સિવાય બીજી વાત કરતો નથી. પહેલામાંથી ખસતો નથી અને 13 માં સિવાય બીજી કે તીર્થંકર ખાય કે ન ખાય, અરે કાકા તું ખાઈ લેને તારે ક્યાં હોરાવા જવું છે. પણ એના ઉપર જ્યારે જ્યારે કોઈ મળે તો પ્રશ્ન એનો, આજ મારો એક પ્રશ્ન છે, એ આહાર લે કે ન લે, આ કાળમાં તારો પ્રશ્ન સાચો છે પણ તારી ભૂમિકા ખોટી છે. આ સાતમાની ભૂમિકા વાળો કરે તો એનો ખરેખર આશંકા છે કે અહીંયા સુધી છે અને હવે એને એમ થાય છે કે આહારના વિકલ્પ રહેશે કે નહીં રહે, એને સાધનાનો પ્રશ્ન છે. તને સાધનાનો પ્રશ્ન નથી, તને બુદ્ધિનો પ્રશ્ન છે. ઓલી જેને કહે ને ખોટી ગામની ભોંઈ પટલાઈ કરવાની ઘણા ટેવ હોય ને, એનો પ્રશ્ન છે. હા, જિજ્ઞાસુનો પ્રશ્ન નથી, ચોવટિયાનો પ્રશ્ન છે. બીજી રીતે પંચાતિયાનો, પંચાત કરવી છે એને, કઈ સામાયિક લે કે ન લે. હવે ભાઈ એ સામાયિક લે કે નહીં, એને કોળીઓ ધાન ખાય કે ન ખાય, આ પ્રશ્ન તારા માટે પ્રશ્ન નથી. આવું એનું જીકે છે. ધર્મ યથા ભૂમિકા જ હોય, યથા ભૂમિકા જ હોય. ઘણી વાર વાતો આપણી થાય છે, આપણને પણ લાગે છે કે આપણે ક્યાંક ભૂમિકાની મર્યાદા ઓળંગી જતા હોય, ત્યારે ધર્મનું સત્વ ઝાંખું પડી જાય, આપણને ખ્યાલ નથી. ગીતાર્થ જ્ઞાની ભગવંતની જો ઉપસ્થિતિ હોય ત્યારે એ વાત કરે કે આ વાત આપણે લેવી નથી. એ એમની એક સામર્થ્ય છે, એમનું યોગ બળ છે એમનું, અને એટલા માટે એમની સાથે ચાલનારા જે છે ગીતાર્થ ગુરુ ભગવંતો સદગુરુ હોય, એ સદગુરુ નીચે શિષ્યનો વિકાસ હોય ને એ ક્રમબદ્ધ હોય. આપણો વિકાસ ક્રમબદ્ધનો હોય, આપણે બાળપોથીનું ભણવાનું છે અને એક એક પહેલા ધોરણમાં શું છે વિચારવાની બદલે મેડિકલ સાયન્સના ઓપરેશનની વાત કરીએ. આ આપણો જે કહીએ આપણે જાણીએ છીએ કે આપણે મર્યા, અને કેટલાય પ્રશ્નો એવા આવશે કે કદાચ એની જવાબ દેવાની આપણી ક્ષમતા ન પણ હોય, અને ન હોય તો એમાં કોઈ રંજ નથી. આપણે કહીએ કે આમાં આપણું નથી, કંઈ કામ કરતું નથી, આપણને આમાં કંઈ સૂઝ પડતી નથી, અને ખાતરી છે કે અહીંયા બેઠેલા બધા મુમુક્ષુને એમાં કંઈ ખોટું લાગશે નહીં. તો મોટે ઉપાડે શું આ પસ્તક લીધું એવું કોઈ કહે? બધા જનો ભાવ એવો છે, બધા એક સરખા સમાન ભાવમાં, કે જ્યાં સુધી સમજાય ત્યાં સુધી સમજવા પ્રયત્ન કરવો છે. અમારી આ જિજ્ઞાસાના આધાર ઉપર છે, બીજું કોઈ કુતૂહલ બૌદ્ધિક પૃચ્છાનો અમારો વિષય રહેશે નહીં. એટલે અમને સમાધાન કોઈ વાર મળે અને કોઈ વાર ન પણ મળે. એથી કરીને બધું ખોટું છે, આ બધું આમ છે, એવા નિર્ણય ઉપર અમે આવીશું નહીં. આ સ્યાદવાદની શૈલીથી વસ્તુને સમજવી, અનેકાંત દર્શનથી ધર્મને સમજવો, તત્વની સમજ જ્યારે આ હોય, કારણ કે આ કાળ એવો છે કે આપણી પાસે કોઈ એવો ગીતાર્થ ગુરુ ભગવંતનો કે કેવડીનો કે શ્રુત કેવડીનો યોગ નથી. પરોક્ષ સમાધાનના સાધનો પરોક્ષ છે, આપણી પાસે નથી સમાધાન. હવે આપણે આપણી રીતે જ મેળવવું છે, સાધનો પરોક્ષ છે. તે સમયે આપણી પાસે જ્ઞાનના સાધનો છે એમના, એમણે કહેલું. હવે એમણે કહેલી વાતની અંદર સમાધાનનું સાધન તો એ જ પોતે, પ્રભાકરને સમાધાન કરાવનાર તો યોગીનું દેવ જ, પણ એનો આ આપણું કથન આપણી પાસે છે. એના આધાર ઉપર કોકે એનું વિવરણ પણ કર્યું છે કે અમે જે સમજ્યા છીએ એ જે આગળ આવ્યું કે સુવિહિત આચાર્યોએ એની પોતાને પ્રમાણ કહ્યું છે. તો અમે સુવિહિત આચાર્યોની કોઈ ટીકા નથી કરતા કે આ કેમ ન કીધું, જેટલું કીધું છે એમાંથી યથાયોગ્ય આદર કરીને એનો જેટલો ઉપયોગ થાય એટલો કરવો. તો વિવરણ પણ જેટલું આપણને સમજાવી શકે એટલા વિવરણથી સમજવાનો પ્રયત્ન કરી, અને પછી આપણે નક્કી કરીએ કે હવે આપણી મતિ અટકી ગઈ છે, સાધનો પણ અટકી ગયા છે, વાત પૂરી થઈ ગઈ છે. એની મેળે થાય, એની મેળે થાય. હા, પણ જો જીવની આ ભૂમિકા ન હોય ને તો ઈ આવા ઉદાહરણથી શું શીખે? હવે શાલીભદ્ર જેવાને મોહ હતો, જે મોલાએ કીધું કે કૃપાળુદેવે કીધું કે મનસુખ માને ઠીક રાખજે, કેવા અર્થ કર્યા? ભાઈ એણે શું કીધું છે કે માને એટલો બધો મોહ છે, મને આજ્ઞા ન આપી એનું કારણ કે માને મારા પ્રત્યે મોહ છે, મારો મા પ્રત્યે મોહ નથી, એવું તો લખ્યું છે. અમને રાગ નથી, તો માને મોહ છે એટલે કદાચ મા મારું મૃત્યુ સહન નહીં કરી શકે, આર્ત ધ્યાનમાં ન જાય, દુર્ગતિ ન પામે, માટે માનું ધ્યાન રાખજે તું. પણ માની માને કોણ ખવડાવશે, કોણ સુવાડશે, એ ભાવ, એ મોહ ભાવથી એને કીધું કે માનું ધ્યાન રાખજે. જો ઉદાહરણો આપણે લઈએ અને યથા ભૂમિકા વાતને પકડી ન શકીએ તો કેટલો અનર્થ થતો હશે, કેટલો થતો હશે કઈ ખબર નથી. અને હાલતા કે કૃપાળુદેવ જેવા માનું છેલ્લે મરતા વખતે ભૂલા નહોતા, એનો જીવ એમાં હતો, અને તમે શું નીકળી ગયા છો આમ છે તેમ કરવાનું. ભાઈ આ સંસારી માં છે, આ તો બધા મોહના ચાડા છે આપણા બધા, એનું ઉદાહરણ અહીંયા લેવાય એમ, શાલીભદ્રનું લેવાય નહીં, બાહુબલીનું લેવાય નહીં, ગૌતમનું લેવાય નહીં, પ્રસન્નચંદ્ર રાજર્ષિનું લેવાય નહીં. એ બધા તો ભૂમિકા ઉપર એક એક જ્યાં અટકાય છે, પણ એ નીકળ્યા ત્યારે કેવા નીકળી ગયા છે, તો એનો તો એક સ્પર્શ કેવો હશે કે માત્ર જેને આપણે કહીએ થૂકના હાંધા કહીએ, અથવા તો એક પાંદડું અમસ્તું ક્યાંક અટવાઈ ગયું ઝાડની ડાળી આરે, જેવું પવન આવ્યું કે પાછું. કૃપાળુદેવી એને કહ્યું કે પ્રવાહની અંદર પર્ણ જાતું હોય, ખેંચાતું, અને રસ્તાની અંદર પાણીના પ્રવાહમાં ક્યાંક ખડક આવે અથવા કોઈ એવું વૃક્ષનું થડ આડું આવે તો એ પાંદડું રોકાઈ જાય, પણ પાછો પ્રવાહ જોરથાર થતા એ વહી જ જાય, સતત વહે. એમ એનો જ્ઞાન પ્રવાહ તો વહેતો જ છે. કોઈ એવી ક્ષણ નબળી આવી અથવા તો કોઈ એવો અંતરાય આવ્યો કે જ્યાં એ રોકાયા, આપણે રોકાવાનું પકડી લઈએ અને પ્રવાહનો ખ્યાલ ન રાખીએ, તો પણ સાચી સમજણ આપણે કેળવી શકીએ નહીં. એટલે વિતરાગ સંયમ અને સરાગ સંયમ એ તત્વ છે. તત્વથી વાત બરોબર છે, ઉદાહરણથી લઈએ તો નહીં પડે. એ તો વિતરાગ સંયમ સરાગ સંયમમાં જેમ ગૌતમનું લેવું પડે, તો હળહળ આપણે સંસારની અંદર રહ્યા છીએ અને જે લોકો સાધુ દીક્ષા લીધી છે એ પણ જે સંસારના અરમ સમારંભની અંદર ને પૈસા ને બધા પડ્યા, આ સરાગ સંયમની આ અવસ્થા છે. અને એક આટલી અવસ્થા પણ છે, આ બે અંતિમ બે એક જ કહેવાય, એક જ શાસ્ત્રની અપેક્ષાએ એક જ કહેવાય. છદ્મસ્થ કેવળ જ્ઞાન જેને થયું નથી તે છદ્મસ્થ. હવે કેવળ જ્ઞાન થયું નથી અને એવા પરમ કૃપાળુ દેવ જેવા પરમાત્મા દશાને પ્રાપ્ત કરેલા અને જેને મતિ જ્ઞાનના ઠેકાણા નથી એવા આપણે, એ છદ્મસ્થ. અને પાછા કે સાહેબ અમે તો છદ્મસ્થ છીએ, અમારા દોષ થાય. મૂર્ખ તું છદ્મસ્થ નથી, મૂઢ છો. તારી છદ્મસ્થતા તો એવી કે છદ્મસ્થ પણ તૂટીને કેવળ જ્ઞાન પ્રગટે, કાંઠે બેઠો છે કેવળ જ્ઞાનને, લીધું કે લેશે. આવી પરિપક્વ ભૂમિકા જ્ઞાનની છે, સમજણની છે, વિવેકની છે. અને આપણે એમ કે અમે છદ્મસ્થ અને ગૌતમ પણ ક્યાંય વાતનો મેળ પડે નહીં. આ જ્ઞાનની ધારા એટલી બધી સૂક્ષ્મ છે અને જીવને આ એનો અહંભાવ આ ક્યાં પકડાવે છે, શું એને અહંભાવ બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. ગમે તેટલું પૃથક્કરણ કરીએ એ અહમની પણ, અને અહમ જાય તો અરહમ થયા વિના એ અરહમ થઈ જાય. તો હે પ્રભુ અસતો માં સદગમય, મને અહમ માંથી અરહમ પ્રતિ લઈ જા.